एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश छन्नू बलिवेदी लेखिका श्रीमती रंगनायकम्मा। नवलकथानी बे गति होय छे, कां तो एनी बहारनी गति होय छे अने कां तो एनी अंदरनी गति होय छे। એટલે કે નવલકથા ક્યારેક માણસની અંદર ઉતરી એના સ્વપ્નો, તરંગો, ભાવો, ભાવનાઓ, ઈચ્છાઓની વચ્ચે ફરતી હોય છે અને અંદરની હલચલને રજૂ કરે છે। કાં તો માણસના બહારના સંબંધોની વચ્ચે ફરતી એની સામાજિક ગડમથલને રજૂ કરે છે। એવી પણ નવલકથાઓ છે જે માણસની અંદર અને બહાર બંને બાજુએ ગતિ કરે છે, ગતિ કોઈ પણ રીતે કરે। તેથી નવલકથા સારી બનશે એવી કોઈ ખાતરી હોતી નથી। નવલકથાની ગતિ કેટલી જીવંત અને કલાત્મક બને છે એના પર જ સારી નવલકથાનો આધાર છે। તેલુગુ લેખિકા શ્રીમતી રંગનાયકમ્મા સમાજનું ચિત્રણ કરે છે। સમાજની આંખે ઉડીને વળગે એવી સમસ્યાઓને હાથ પર લે છે અને કેટલીક વાર તો સમસ્યાઓનું સમાધાન પણ બતાવે છે। પણ શ્રીમતી રંગનાયકમ્માની કથા કહેવાની રીત રસ પડે તેવી છે। ઘણીવાર તો કથામાં કથાઓને ગૂંથે છે અને સમાજનો તેમજ માણસોનો માણસો સાથેના વ્યવહારનો વિગતે ખ્યાલ આપે છે। તેથી એમની નવલકથાના પાત્રો પાત્રો નથી લાગતા, પણ હરતા ફરતા માણસોને આપણે મળતા હોઈએ એવો અનુભવ થાય છે। શ્રીમતી રંગનાયકમ્મા આમ તો એમણે ઘણી નવલકથાઓ લખી છે, પણ એમાં પત્તાનો મહેલ, કૃષ્ણવેણી, સ્વીટ હોમ વગેરે જાણીતી છે। એમની બલિવેદી બલિપીઠમો નવલકથાને કારણે એમને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી હૈદરાબાદ તરફથી ઇનામ મળ્યું છે। વળી બલિવેદી નવલકથા પરથી ચલચિત્ર પણ તૈયાર થયું છે। બલિવેદીમાં શ્રીમતી રંગનાયકમ્માએ ઊંચી અને નીચી જાતિ વચ્ચેના લગ્ન સંબંધો અને આજના સંદર્ભમાં એને કારણે ઊભી થતી મુશ્કેલીઓને કેન્દ્રમાં લીધા છે, પણ સાથે સાથે ગાંધીજીના આદર્શો મુજબ રચનાત્મક કાર્ય કરતા કાર્યકરોની કાર્યપદ્ધતિ અને એમની માનસિકતાને પણ આપણી આગળ રજૂ કરી છે। નવલકથામાં શ્રી પોટુ શ્રીમાલુ આંધ્રપ્રદેશના રચનાત્મક કાર્યક્રમના સંચાલક છે અને તેઓ વિશાખાપટ્ટનમ ખાતે કરુણ સમાજ નામે ઓળખાતા આશ્રમની મુલાકાતે આવ્યા છે। આ આશ્રમ એક મહર્ષિ દ્વારા ચાલે છે। મહર્ષિ પોતે યુવાન હતા ત્યારે એમણે ખાસ્સો સ્વેચ્છાચાર કરેલો, પણ બાપુના દર્શન અને ઉપદેશથી એમનામાં પરિવર્તન આવેલું। પછી પ્રાયશ્ચિત રૂપે એમણે અનાથ બાળકોના આશ્રય માટે બાળકોને જીવન જરૂરિયાતનો માર્ગ મળી રહે એવા લક્ષ્યથી કરુણાશ્રમની સ્થાપના કરેલી છે। કુમાર કુમારિકાઓને તાલીમ આપવા ઉપરાંત આશ્રમ વિકલાંગોનું પણ ધ્યાન રાખે છે અને સર્વને આત્મનિર્ભર થવા તેમજ સારા નાગરિક થવા પ્રેરણા આપે છે। શ્રી રામુલુ આશ્રમમાં સ્વેચ્છાએ કાર્ય કરતા કાર્યકર્તાઓને વેતન મળી રહે એ માટે સિફારસ કરવાના છે। આશ્રમના મંત્રી ભાસ્કર રાવનો એમને પરિચય થાય છે। મુખ્ય કથામાં પછી ભાસ્કર રાવની કરુણ સમાજ પ્રત્યે ભાવના કેવી રીતે ઊભી થઈ એની કથા મંડાય છે। ભાસ્કર રાવ 11 વર્ષના હતા ત્યારે દેવી સ્થાને બલિ માટે લઈ જવાતા બકરીના બચ્ચા માટે એમને લાગણી થઈ હતી। એમને થયું કે દાદીમાની વાતોમાં આવે છે, એમ કોઈ દેવતા કે કોઈ રાજકુમાર આ બકરીના બચ્ચાને નહીં છોડાવે ને ત્યાં પ્રાણીઓ સાથે પ્યાર કરો, પ્રાણીઓની હિંસા ઘોર અપરાધ છે એવા એક બેનર સાથે એક ટોળું દાખલ થયું અને જેના દીકરા માટે બલિ આપવાનો હતો એ માના હૃદયમાં પ્રેમ જગવ્યો, બચ્ચું છૂટી ગયું। ભાસ્કર રાવને ખબર પડી કે એ કામ કરુણ સમાજના માણસોએ કર્યું છે। બસ ત્યારથી ભાસ્કર રાવ કરુણ સમાજ સાથે જોડાઈ ગયેલા। શ્રીરામુલુ, ભાસ્કર રાવને સેવા કાર્યમાં કોઈ ઉણપ ન રહે અને લોકોનો વિશ્વાસ ટક્યો રહે એ માટે લગ્ન કરી લેવાની સલાહ આપે છે. ભાસ્કર રાવના મનમાં પહેલીવાર નવું બીજ વવાય છે. એક કોઢગ્રસ્ત વૃદ્ધની સારવાર દરમિયાન ભાસ્કર રાવ એમની ભત્રીજી તારાના પરિચયમાં આવે છે. પણ તારા સાથે લગ્ન કરે એ પહેલાં હૈદરાબાદથી એમના કોઈ હિતેચ્છુ મારફતે ભાસ્કર રાવને સપ્લાય ઓફિસરના પદ માટે નિમંત્રણ મળે છે. તારાને છોડીને હૈદરાબાદ ગયેલા ભાસ્કર રાવ એક બ્રાહ્મણ બાલ વિધવા અરુણા નામની યુવતીને સહાયતા કરવા માટે પરણી જાય છે. આ યુવતીને હૃદયરોગની બીમારી હતી. આ જાણવા છતાં એની પૂરી સેવા કરીને ભાસ્કર રાવ એને સાજી કરે છે. યુવતીને પુત્રી જન્મે છે. યુવતીને નોકરી પણ મળે છે. પણ વખત જતાં ભાસ્કર રાવે પોતે હરિજન છે એવું સ્પષ્ટ જણાવેલું હોવા છતાં યુવતી અરુણાનો વ્યવહાર જાતીય અહંકારને કારણે બદલાતો આવે છે. જાત જાતના પ્રસંગોમાં એ ભાસ્કર રાવ સાથે ઝઘડે છે. ભાસ્કર રાવના સગાઓને દૂર રાખે છે. અંતે બાલ વિધવા પોતાને સાસરે ચાલી જાય છે. પરંતુ ધીરે ધીરે સાસુ સસરાના શોષક અને સ્વાર્થી વર્તનની એને ખબર પડે છે. છેવટે કંટાળીને શરતો મૂકીને પાછી ભાસ્કર રાવ સાથે રહેવા આવે છે. પણ જાજુ નપતું નથી. ભાસ્કર રાવ, હું આ જિંદગીમાં હારીને જઈ રહ્યો છું કહી વિશાખાપટ્ટનના કરુણ આશ્રમમાં પાછા જવા નિશ્ચય કરે છે. પણ સાથે જણાવે છે કે બાળકો અને તારા વિષયમાં ક્યારેય કોઈ પણ પ્રકારની જરૂર ઊભી થાય તો હું પણ એક છું. આ બાજુ ભાસ્કર રાવના આગમનથી કરુણ આશ્રમમાં નવો ઉલ્લાસ આવે છે. તારા પણ ત્યાં આશ્રમમાં કાર્ય કરતા છે. બીજી બાજુ ભાસ્કર રાવની પત્નીને પોતા વિશે વિચારવાનો મોકો મળે છે. પોતે પસ્તાય છે. એના સંતાપની અસર શરીર પર થાય છે. બીમારી વધતી જાય છે. એને આશ્રમમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. બે એક વર્ષ સારવાર ચાલે છે. એ દરમિયાન એને ભાસ્કર રાવને મળવાની પ્રબળ ઈચ્છા જાગે છે. ત્યારે ખબર પડે છે કે એની સારવારનો પૂરો ખર્ચ ભાસ્કર રાવે આપ્યો છે. અંતે ભાસ્કર રાવ તારા સાથે મળે છે. પત્નીની અંતિમ ઘડી છે. પત્ની કહે છે, હું હંમેશ માટે ચાલી જઈ રહ્યો છું. આ છેવટની ઘડીએ હું જૂઠું નથી બોલતી. હું પૂરેપૂરી તમારાથી સંતુષ્ટ છું. ભાસ્કર રાવનું હરિજન હોવું, બ્રાહ્મણ બાળ વિધવા સાથે માત્ર સહાયતાથી એમનું સંકળાવવું, એમના માનવીય વ્યવહાર છતાં બ્રાહ્મણ પત્ની તરફથી અહંકારના વર્તનને કારણે રીબાવું અને છતાં બલિવેદીના બકરીના બચ્ચાની જેમ એમાંથી મુક્ત થઈ ફરી આશ્રમના કાર્યમાં લાગી જવું, આ એક કાર્યકરની લાંબી સંઘર્ષ કથા છે. અને આ સંઘર્ષ કથા દ્વારા સામાજિક વર્ગોની અને એમની ગ્રંથિઓની જટિલતાની વાત પણ સહજતાથી નવલકથાકારે કરી દીધી છે.